जनमा जनमा मोहे दीजियो। श्री वृंदावनवा राधा तू बड़ भागिनी, कौन तपस्या की तीनों लोक के नाथ है, सोते रो आदे जय राधा माधव कुंज बिहारी,
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 जय राधा
यशोदानंदन
ब्रज जन रंजन। वाली राधे
राधे
बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
हमारो धन राधा राधा
Thank you.
राधे राधे बरसाने वाली राधे,
राधे 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 बरसाने वाली राधे,
राधे 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 बरसाने वाली राधे,
राधे राधे राधे
बरसाने वाली राधे,
राधे 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 बरसाने वाली राधे,
राधे 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 बरसाने वाली राधे,
राधे राधे बरसाने वाली राधे,
राधे राधे डमक मक दादुर दब डमक दहकत मोर लाल तब पियु पियु शबन पुकारत दादक पियु को किलकन गिरा तब गड़ गड़ नब हो कनाकन रण गिरी वर्ष कर बजे रण रण पट परण परण गद घूंधर अनुभर सुंदर श्याम मेरे नील रंग भर सुंदर श्याम मेरे नील की सब माला रूप रसाना करिबे आलानंद नाना लागी तन जाना विपत जाना दिन दयाला नंद नाना आये नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवाली कमल सुखदारी मित्र मुरारी गिरधारी गिरधारी रे दिल गए विचारी जगन्नाथ जगन्नाथ बलद जय सुभद्रा जगन्नाथ जगन्नाथ बलद जय सुभद्रा
भगवते वासुदेवाय
सरस्वतीं व्यासं
देवीं सरस्वतीं व्यासं
ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु
नष्टप्रायेषु अभद्रेषु
नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्तिर्भवति नैष्ठिकी
भक्तिर्भवति नैष्ठिकी
श्रीमद्भागवतम स्कंद 10 अध्याय 6 श्लोक क्रमांक 1
श्री शुक उवाच नंदपति वच शोरे
चोरे
न मृषेति विचिन्तयन् हरिं जगाम शरणम्
हरिं जगाम शरणम्
उत्पातागम शंकित
उत्पागम शंकित
श्रीशुक उवाच
श्रीशुक उवाच
नन्दपति वच शोरे
नन्दपति वच शोरे
न मृषेति विचिन्तयन्
न मृषेति विचिन्तयन्
हरिं जगाम शरणम्
हरिं जगाम शरणम्
उत्पातागम शंकित
उत्पातागम शंकित
श्री शुक उवाच
श्री शुक उवाच
श्री सुखदेव गोस्वामी बोलिया
सुखदेव गोस्वामी बोलिया
नंद
नंद
नंद बाबा
नंद बाबा
पथि
पथि
रस्ता माज
रस्ता माज
वच
वच
वचन
वचन
शोरेर
शोरेर
वसुदेव
वसुदेव
न मृषेति
न मृषेति
मिथ्या
मिथ्या
विचिन्तयन्
विचिन्तयन्
एवं होई शके
एवं होई शके
हरिम
हरिम
भगवान हरि
भगवान हरि
भगवान श्री कृष्ण
भगवान श्री कृष्ण
जगाम
जगाम
चालिया
गया
शरणम
शरणम
शरणमा
शरणमा
उत्पातागम
उत्पातागम
उत्पात
होवानी
आशंकित
आशंकित
शंका करता करता
शंका करता करता
ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद
हरे कृष्णा
कृष्ण
Krishna Hare Hare
Hare Rama Hare Rama 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 Hare Hare
Hare Krishna तो आप सब भक्तों नु श्रीमद भागवत सप्ताहना षष्ठ दिवसना द्वितीय सत्र में हार्दिक स्वागत करिए छे। भगवान श्री कृष्ण जन्म लई चुक्या छे, गोकुळवासीओ नंद उत्सव मनावी चुक्या छे, बधाना हृदय में हर्ष छे, उल्लास छे, सुख ने आनंद छे, केम नो होय। ज्यां परब्रह्म षड ऐश्वर्य पूर्ण भगवान श्री कृष्ण प्रकट थया होय, निश्चित ई भूमि तो आनंदमय बनी जाय। एटले ज गोपीओ के छे ने, हे कृष्ण जयति तेदिकम जन्म ना व्रज श्रयत इंदिरा शश्वदत रहे। कृष्ण ज्यारथी तमारो जन्म गोकुल मा थयो छे, त्यारथी गोकुल समस्त ऐश्वर्य पूर्ण बनी गयु छे, गोकुल मा रहेवा वाला समस्त लोको आनंदित थई गया छे, समस्त लोको आनंद समुद्र मा मग्न छे, भगवान श्री कृष्ण गोकुल मा रही रहा छे। नंद बाबा कंस ने कर आपवा माटे मथुरा जाए छे, अने मथुरा मा वसुदेव जी नंद बाबा ने इशारो करे छे के नंद बाबा जी तमे जल्दी गोकुल मा प्रस्थान करो, कारण के त्या मने उत्पात होवानी आशंका थई रही छे। सुखदेव गोस्वामी दशम स्कंद मां छठो अध्याय प्रारंभ करे, नंदपति शोरेर वच न मृषेति विचिंतयन। नंद बाबा मथुरा थी गोकुल जता जता विचार करी रहा छे કે વસુદેવનું વચન મિથ્યા હોય જ ન શકે। વસુદેવે કીધું છે કે ગોકુળમાં ઉત્પાત થઈ રહ્યો છે તો નિશ્ચિત ગોકુળમાં ઉત્પાત થઈ જ રહ્યો છે, માટે નંદ બાબા હૃદયથી ચિંતિત છે, વિચલિત છે। પણ જ્યારે નંદ બાબાના હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ, સુખદેવ ગોસ્વામી કહે છે કે નંદબામાના હૃદયમાં ચિંતા ઉત્પન્ન થતા હરિમ જગામ શરણમ, નંદબાબા ભગવાન હરિના શરણમાં ગયા। જો આ છે ભગવાનના ભક્તનો સ્વભાવ, અસુર અને દેવતાઓમાં આ જ અંતર છે। અસુર લોકોના જીવનમાં જ્યારે ચિંતા આવે અથવા આસુરી પ્રવૃત્તિના લોકોમાં જ્યારે ચિંતા અને દુઃખ આવે, ત્યારે સંસારના સાધારણ લોકો અથવા દેવી દેવતાઓના શરણમાં જાય। પણ ભક્તના હૃદયમાં, ભક્તના જીવનમાં જ્યારે ચિંતા આવે, ત્યારે ભક્ત ભગવાન કૃષ્ણની શરણમાં જાય છે। કે છે કે હરિમ જગામ શરણમ, હરિના શરણમાં જઈ રહ્યા છે। અને જે લોકો હરિના શરણમાં જાય છે, હરિ એના બધા દુઃખને હરી લે છે, નામ જ એનો અર્થ છે। તમે જો હરિનો અર્થ જ થાય હરણ કરવા વાળા, જે બધા દુઃખોને હરી લે, બધા ક્લેશને હરી લે, બધી ચિંતાને હરી લે, એને હરિ કહેવામાં આવે છે। એટલે તો શિવજી ભગવાનને પ્રાર્થના કરે છે ને, મંગલ ભવ ન અમંગલ હારી, मंगल भवन अमंगल हारी द्रव शुदशरथ अजिर विहारी। दशरथ ना पुत्र भगवान राम समस्त अमंगलों ने हरि मंगल प्रदान करवा वाला छे। भगवान श्री कृष्ण समस्त दुखों ने हरि सुख प्रदान करवा वाला छे। जीवन में जो दुख आवे चिंता आवे तो कृष्ण ना शरण में जाओ, निश्चित बड़ा दुखों थी मुक्त करी देश। आनंद बाबा हरि ना शरण में जाई रहा छे। પણ સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે ગોકુળમાં કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુમ ચકાર નિગ્નંતી પૂર ગ્રામ વ્રજાદિષુ। કંસેન કંસ દ્વારા પ્રહિતા માને મોકલેલી, કંસે મોકલેલી એક ઘોર સ્વભાવ વાળી રાક્ષસી જેનું નામ પૂતના હતું। કથા આ પ્રકારની છે। જ્યારે યોગ માયાએ કંસને કીધું કે તને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છે, ત્યારે કંસે મંત્રીઓને બોલાવી મંત્રીઓ સાથે મીટિંગ કરી અને મંત્રીઓને કીધું કે મને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છે તો મારે શું કરવું। ત્યારે મંત્રીઓએ મંત્રણા આપી કે મહારાજ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એક કામ કરો, જેણે જન્મ લીધો છે એ આજુબાજુના ગામડામાં જશે, એક કામ કરીએ આપણે આપણા સૈનિકોને મોકલીએ અને 10-15 દિવસ પહેલા 10-15 દિવસ સુધીમાં જેટલા પણ શિષ્યનો જન્મ થયો હોય બધાને મરાવી નાખી। આ વાત સાંભળી કંસ ખુશ થઈ ગયો। હવે જો મંત્રણા પણ કોઈ સારા વ્યક્તિને લેવી જોઈએ। કંસે મંત્રી પાસે મંત્રણા લીધી પણ થર્ડ ક્લાસની મંત્રણા આપી। જીવનમાં ઘણી વાર કોઈની પાસેથી સલાહ લેવાનો અવસર આવે તો સલાહ એની લેવી જોઈએ જે શાસ્ત્રને જાણે છે। જે શાસ્ત્રને નથી જાણતો અને બહુ ગઢા થઈ ગયા હોય, સલાહ શાસ્ત્રયુક્ત હોવી જોઈએ। આ કંસના મંત્રીઓ સલાહ આપે કે 15 દિવસ સુધીમાં જેનો જન્મ થયો છે બધાને મારી નાખી। કંસે આ પાડી, જ્યારે બધા સૈનિકો તૈયાર થયા ત્યારે પૂતના નામની રાક્ષસી કંસના મહેલમાં આવી કંસને પ્રાર્થના કરે કે પ્રભુ જો તમે તમારા સૈનિકોને મોકલશો તો આજુબાજુના ગામડાવાળાને ખબર પડી જશે અને પોતપોતાના શિષ્યોને લઈને ભાગી જશે, માટે હું રૂપ બદલવાનું જાણું છું, હું મારું રૂપ બદલી બધા ગામડાઓમાં જઈ બધા બાળકોનો વધ કરી નાખીશ, તમારું કામ આસાન થઈ જશે। કંસ પ્રસન્ન થયો અને પૂતના નામની રાક્ષસીને કંસે ગોકુળમાં મોકલી છે। એટલા માટે કે છે કંસેન પ્રહિતા, કંસ દ્વારા મોકલાયેલી પૂતના શિશુમ ચકાર નિગ્નંતી, નાના નાના બાળકોને મારતા 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 પૂર ગ્રામ વ્રજ આદિશુ, અલગ અલગ પૂર અલગ અલગ ગામમાં બાળકોને મારતા મારતા પૂતના ગોકુળમાં પહોંચી છે અને પૂતનાને ખબર પડી છે ગોકુળમાં આનંદ બાબાને ત્યાં એક બાળકનો જન્મ થયો છે। અને આટલું સાંભળી પૂતના નંદ બાબાના ઘરનો રસ્તો પકડે છે, ધીરે ધીરે પૂતના નંદ બાબાના ઘરની નજીક આવી રહી છે। આટલું સાંભળતા જ પરીક્ષિત મહારાજના હૃદયમાં ધ્રુજાટી ઉત્પન્ન થઈ, બાપ રે બાપ, આ ઘોર સ્વભાવ વાળી પૂતના કૃષ્ણને મારવા માટે આવી રહી છે, હવે શું થશે। જો પરીક્ષિત મહારાજ બહુ ઉત્તમ શ્રેણીના શ્રોતા હતા, કથા સાંભળતા હતા તો કથામાં આવિષ્ટ થઈ જતા હતા, હૃદયમાં દુઃખ લાગ્યું હવે શું થશે। આપણે પણ આવી રીતે કથામાં આવિષ્ટ થવું જોઈએ. આપણે તો અહીંયા બેસી ગયા હોય પણ મન ક્યાંય ફરતું હોય, કથામાં પ્રવેશ કરવો જોઈએ, કથાની અંદર બેસવું જોઈએ. તમે સાંભળ્યું છે કુલશેખર આલવાર નામના એક રાજા થયા અને કથા સાંભળવામાં સર્વ શ્રેષ્ઠ હતા. એકવાર એક બ્રાહ્મણ એને કથા સંભળાવી રહ્યા હતા. કથા સંભળાવતા સંભળાવતા બ્રાહ્મણે રામકથા પ્રારંભ કરી અને કીધું કે ભગવાન શ્રી રામચંદ્ર લખનલાલ અને સીતા પંચવટીમાં રહી રહ્યા છે. રામ અને લક્ષ્મણ હરણને પકડવા ગયા. રાવણ આવ્યો અને રાવણ સીતાને લઈને વયો ગયો. આટલું સાંભળતાની સાથે જ માનો આ કુલશેખર આલવાર કથામાં જ બેઠા હતા. રાવણ સીતાને લઈ ગયો, આવિષ્ટ થઈ ગયા અને ઉભા થઈ હાથમાં તલવાર લઈ ઘોડા ઉપર સવાર થઈ હું રાવણને પકડીશ, હું સીતાને પાછી લઈ આવીશ, એમ કરીને રાજમહેલમાંથી નીકળી ગયા રાવણને પકડવા. આટલા આવિષ્ટ થઈ ગયા. પછી બ્રાહ્મણે અમુક સૈનિકોને સામેની દિશાને થી મોકલ્યા અને સૈનિકોએ કુલશેખર આલવારને કીધું કે રાજન, રાવણ સીતાને લઈ ગયો તો પણ હવે પાછી મૂકી આવ્યો છે, ભગવાન રામ સીતાને લઈ આવ્યા છે. કુલશેખર આલવાર કે તો કોઈ વાંધો નહીં, નકર સીતાને લઈ ગયો તો મારે લેવા જવું પડશે. આને કહેવાય કથા શ્રવણ. એના જીવનમાં હજુ એક વખત આવે છે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર સરયુ નદીમાં પ્રવેશ થયા અને કુલશેખર આલવારે સાંભળ્યું કથામાં કે ભગવાન એની અંતિમ લીલા સરયુ નદીમાં પ્રવેશ કરી રહ્યા છે. કુલશેખર આલવારથી રહેવાનું નહીં, ભગવાન જઈ રહ્યા છે, મારું શું કામ છે. રાજમહેલમાંથી ઉભા થઈ બાજુમાં સમુદ્ર અને સમુદ્રમાં પ્રવેશ કરી લીધો. કહેવાય છે કે ભગવાનની કથા પ્રત્યે આટલી શ્રદ્ધા જોઈ કુલશેખર આલવાર સમુદ્રમાં ડૂબી ગયા હતા, પણ ભગવાને ભક્તની શ્રદ્ધા જોઈ ભગવાન રામચંદ્ર સમુદ્રમાં પ્રકટ થયા અને કુલશેખર આલવારને પોતાના હાથમાં પકડી બહાર નીકળ્યા. આને કહેવાય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ શ્રોતા. આવા શ્રોતા બનવું જોઈએ. પરીક્ષિત મહારાજ ઉત્કૃષ્ટ શ્રોતા છે. જ્યારે શ્રોતાની ઉત્કંઠા વધે ત્યારે વક્તાની પણ ઉત્કંઠા વધે છે. પરીક્ષિત મહારાજના હૃદયમાં દુઃખ થયું કે આ ઘોર સ્વભાવ વાળી પૂતના બ્રજ વૃંદાવન ગોકુળમાં આવી રહી છે, શું થશે હવે. સુખદેવ ગોસ્વામી સમજી ગયા પરીક્ષિત મહારાજના હૃદયમાં ભય ઉત્પન્ન થયો છે. ત્યારે સુખદેવ ગોસ્વામી બીજા શ્લોકમાં કહે છે કે હે પરીક્ષિત, હે રાજન, ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે ન યત્ર શ્રવણાદિની રક્ષો જ્ઞાની સ્વકર્મસુ કુર્વંતિ સાત્વતામ ભર્તુ યાતુ દાનશ્ચ તત્રહિ. હે રાજા પરીક્ષિત, જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણની કથા ચાલતી હોય, જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાતું હોય, ત્યાં કોઈ પણ પ્રકારના અસુર, કોઈ પણ પ્રકારના રાક્ષસ પ્રવેશ નથી કરી શકતા. અને કદાચ અસુર અને રાક્ષસ પ્રવેશ કરી પણ જાય તો એ ભગવાનના ભક્તનું કાંઈ નથી બગાડી શકતા. બહુ સત્ય વાત છે. આપણા ગામમાં યા કોઈ પણ જગ્યાએ ઘણી વખત કોકના શરીરમાં પ્રેત પ્રકટ થાય, આત્મા હાવી થઈ જાય, રાક્ષસી વૃત્તિની સાયા હોય, પણ આ કોની ઉપર હોય? જે ભગવાન કૃષ્ણની ભક્તિ ન કરતા હોય એની ઉપર, જે કૃષ્ણ કથા સાંભળતા હોય, કૃષ્ણનું નામ લેતા હોય, કૃષ્ણની ભક્તિ કરતા હોય, એને કોઈ પણ પ્રકારના અસુર અને રાક્ષસો નડતા નથી. તમે જોયું હશે ઘણી વખત લોકો એમ કે આમને એક દેવી નડે છે, આને દેવતા નડે છે, એટલે નિવેદ કરાવો. પણ ક્યારેય તમે સાંભળ્યું આને કૃષ્ણ નડે છે, આ ફલાણા ભાઈને કૃષ્ણ નડ્યા? ક્યારેય નહીં. પરમ પિતા પરમેશ્વર છે, એ તો નડતા જ નથી, પણ એની ભક્તિ કરવા વાળાને આ સંસારની કોઈ તાકાત નડી ન શકે. એ છે કે જ્યાં ભગવાનની કથાનું શ્રવણ થાય, જ્યાં કૃષ્ણ કથાનું કીર્તન થાય, ત્યાં કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ પ્રવેશ નથી કરી શકતી. આસુરી શક્તિથી બચવું હોય માયાના પ્રભાવથી બચવું હોય તો નિરંતર ભગવાનની કથા સાંભળવી અને ભગવાનનું નામ લેવું જોઈએ. હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
સાખેચર્યે તદોપત્ય ભૂતનાનંદ ગોકુલમ યોષિત્વા માયયાત્માનમ પ્રવિશ્યંતિ કામચારિણી. આ પોતાના કામ માટે વિચરણ કરવા વાળી પૂતના ફરતા ફરતા નંદ બાબાના વ્રજમાં આવી છે, અને આવી તો કેવું રૂપ બનાવી, કહેવાય છે કે ગોપીનું રૂપ બનાવીને આવી છે. લાગતી જ નથી કે આ રાક્ષસી છે, એટલું સુંદર ગોપીનું રૂપ બનાવ્યું છે. ગળામાં તુલસીની કંઠી ધારણ કરી છે, બાલમાં ઉર્ધ્વપુંડ તિલક ધારણ કર્યું છે, અને આટલું સુંદર રૂપ બનાવી નંદ બાબાના ગોકુળમાં પ્રવેશ કર્યો. પૂતનાના રૂપનું સુખદેવ ગોસ્વામી વર્ણન કરે કે એની ચોટલીમાં માલતીના પુષ્પ હતા, એની કમર પતલી હતી, સુંદર વસ્ત્ર ધારણ કર્યા હતા, એના કાનના કુંડલ હલી રહ્યા હતા, બહુ સુંદર મુખ લાગતું હતું, અને મધુર મધુર મુસ્કાન કરતી કરતી કડાક્ષ પૂર્ણ એની ચિતવન હતી, અને હાથમાં કમળ હતું. વ્રજ વૃંદાવનની બધી ગોપીઓને લાગ્યું કે આ તો સાક્ષાત લક્ષ્મીજી વૈકુંઠથી પધાર્યા છે. હાથમાં કમળ હતું અને આની સુંદરતા જોઈ વ્રજના બધા લોકો વિચાર કરવા માંડ્યા કે સાક્ષાત લક્ષ્મીજી જ વૈકુંઠથી પધાર્યા છે કૃષ્ણને મળવા માટે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમની ટીકામાં બહુ સુંદર લખે છે કે જે ભગવાનના ભક્ત હોય ને, જે ભગવાનના ભક્ત હોય એને બધા ભક્ત જ દેખાય, એને બધા લોકો સારા જ દેખાય. જે કૃષ્ણના ભગત હોય, જેનું સરળ હૃદય હોય, એને બધા એક સમાન લાગે, આ બધા સારા છે. જો અહીંયા બ્રજ વૃંદાવનમાં બધા ભગવાનના ભક્ત છે એટલે પૂતના જેવી રાક્ષસીને પણ લક્ષ્મીજી સમજી રહ્યા છે. પણ જે લોકો ભક્તિ કરતા ન હોય, જેનામાં દ્વેષ હોય, એવા લોકોને ભક્ત સારા સજ્જન લોકો પણ દ્વેષી જ દેખાય. કહેવાય છે ને, કમળો હોય તે પીળું ભાળે. આંખ ઉપર તમે પીળા ચશ્મા પહેરી લીધા હોય તો બધું પીળું જ લાગે. એમ આપણા જ મનમાં દ્વેષ છે તો સંસારના લોકો દ્વેષી લાગશે, પણ આપણા હૃદયમાં જો ભક્તિ હોય તો સંસારના લોકો ભક્ત લાગે. છે અસુરી, છે રાક્ષસી, છતાંય ગોકુળના લોકો એમને લક્ષ્મી સમજી રહ્યા છે. પૂતના ચાલતી ચાલતી નંદ બાબાના ઘરે પહોંચી છે. યશોદા મૈયાને રોહિણીજી કૃષ્ણને ઝુલાવે છે. કૃષ્ણ ઘોડિયામાં છે, અને જ્યારે આ લક્ષ્મી સમાન પૂતના નંદ બાબાના આંગણમાં પ્રવેશ કર્યો ત્યારે રોહિણી અને યશોદા મૈયા સમજે કે વાહ, આજે તો અમે ધન્ય થઈ ગયા, આટલી સુંદર સ્ત્રી અમારા ઘરે આવી છે. ત્યારે પૂતના નમ્ર સ્વભાવમાં બોલે કે હે યશોદા મૈયા, મારે તમારા લાલાને તેડવો છે, જરા તમે તમારા લાલાને મને ખોળામાં આપશો. તો નંદ યશોદા મૈયા તો ધન્યાથી ધન્ય પોતાને સમજે કે આટલી સુંદર લક્ષ્મી જેવી સ્ત્રી મારા કૃષ્ણને રમાડે તો હું ધન્ય થઈ જાઉં. યશોદા મૈયાએ કીધું કે કૃષ્ણ ઘોડિયામાં છે, તમે એને રમાડી શકો છો. આટલું કહી યશોદા મૈયા અને રોહિણીજી એમના કામ કરવા માટે રસોડામાં આવી ગયા, અને અહીંયા એ પૂતના કૃષ્ણને જોઈ રહી છે. જેવી પૂતના કૃષ્ણને જોવે, પણ આ રાક્ષસી કૃષ્ણને ઓળખી ન શકી. જેમ ગામડામાં ચૂલા ઉપર લોકો રાંધતા હોય એમાં દેતવા હોય, દેતવા જે દેતવા હોય ને, દૂરથી એમ લાગે કે આ શાંત થઈ ગયા છે, પણ એમાં થોડીક હવા નાખો તો એ અગ્નિ કરતા પણ વધારે સળગવા મળે. એમ સુખદેવ ગોસ્વામી ભગવાનની ઉપમા દેતવા સાથે દઈ રહ્યા છે. એ સળગેલા કાષ્ટ સમાન પૂતના ભગવાનને ઓળખી ન શકી, અને પૂતના કૃષ્ણને હાથમાં પકડવાનો પ્રયાસ કરે. ભગવાન કૃષ્ણ જેવા પૂતનાને જોવે પોતાની આંખ બંધ કરીને, અનેક આચાર્યોએ ભગવાન શ્રી કૃષ્ણએ આંખ શા માટે બંધ કરી એની ઉપર ભાવ આપ્યા છે. શ્રીપાદ વલ્લભાચાર્ય 22 ભાવ દીધા છે કે પૂતનાને જોઈ ભગવાન કૃષ્ણએ શા માટે આંખ બંધ કરી. બધા તો નહીં કહું, પરંતુ જેટલા મને સ્મરણ છે, યાદ છે, કૃષ્ણએ જોયું કે આ રાક્ષસી છે અને આ સ્ત્રી છે, આને મારે મારવાની છે. પણ શાસ્ત્રમાં કીધું છે ક્યારેય સ્ત્રીને મરાય નહીં, સ્ત્રીને મરાય નહીં. હવે જો હું આને જોઈ લઈશ તો આને મારી નહીં શકું, માટે કૃષ્ણ પોતાની આંખ બંધ કરી દીધી. હરીશ્વરીજી બહુ સુંદર ભાવ લખે છે કે કૃષ્ણએ જોયું કે પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવી છે. આ પૂતના મને વિષ પીવરાવવા આવી છે, પણ મારું કામ વિષ પીવાનું નથી, મારું કામ તો દૂધ દહીં અને માખણ ખાવાનું છે. આ વિષ પીવાનું કામ તો શિવજીનું છે. સમુદ્ર મંથનમાં શિવજીએ વિષ પીધું હતું, તો શિવજીને વિષ પીવાની પ્રેક્ટિસ પડી ગઈ છે, એટલે આ કામ શિવજીનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ આંખ બંધ કરી શિવજીનું ધ્યાન કરી રહ્યા છે કે હે દેવાદિદેવ મહાદેવ, તમારા લાયક ભોજન આવ્યું છે, આવીને જરા આને સ્વીકાર કરો. ભગવાનના આંખ બંધ કરવાનો બહુ ભાવ છે. ભગવાને વિચાર કર્યો કે જો હું આંખ ખુલ્લી રાખીશ તો પૂતના સમજશે કે આ શૂરવીર છે, આ બળવાન છે. જો હું આંખ ખુલ્લી રાખીશ તો પૂતના મને મારવાનો પ્રયાસ નહીં કરે, માટે ભગવાને આંખ બંધ કરી. હજુ એક ભાવ આપે કે ભગવાને જોયું કે ઓહો હો, કેટલાય બાળકોને મારતા મારતા આવી છે, આ પાપી છે, આ બાળકોની હત્યારી છે, અને આવી હત્યારીનું મુખ ક્યારેય ન જોવાય, આવું સમજી કૃષ્ણએ પોતાની આંખ બંધ કરી દીધી. તો આવી રીતે ભગવાન વિચાર કરી પોતાની આંખ બંધ કરી દે, અને પૂતના જેમ કોક રસ્સી સમજીને સાપને પકડી લે એમ પૂતના એનું વિચાર ન કર્યો કે આ તો મારા કાળનો એ કાળ સૂતો છે, આ સંસારને ગળી જવા વાળો કાળ ઘોડિયામાં સૂતો છે. પૂતના ઓળખી ન શકી, જેમ અંધારામાં કોઈ સાપને રસ્સી સમજીને પકડી લે એમ પૂતનાએ ભગવાન શ્રી કૃષ્ણને, યદ્યપિ પૂતનાના કાળ હતા છતાંય ભગવાન પૂતનાએ કૃષ્ણને હાથમાં પકડી લીધા. કૃષ્ણને હાથમાં લઈ પોતાના ઘોડામાં પોતાના સ્તન દ્વારા કૃષ્ણનું દૂધ પીવરાવે છે. કૃષ્ણ ના પાડે, દૂધ નથી પીવું, કૃષ્ણની ઈચ્છા નહોતી, પણ પરાણે પૂતના જબરદસ્તી પોતાનો સ્તન કૃષ્ણના મુખમાં રાખે, અને કૃષ્ણ ધીરે ધીરે પૂતનાનું બધું દૂધ પીવા માંડે. કહેવાય છે કે કૃષ્ણ પૂતનાના શરીરનું બધું દૂધ પી ગયા. શ્રીપાદ વલ્લભાચાર્ય બહુ સુંદર ભાવ આપે છે. કહેવાય છે કે પૂતનાએ ઘણા બાળકોની હત્યા કરી હતી અને ઘણા બાળકોના પ્રાણ પીધા હતા, તો ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાના સ્તનમાંથી દૂધ પણ પીધું, અને જે પૂતનાએ જે બાળકોના પ્રાણ પીધા હતા એ બાળકોને પણ કૃષ્ણએ પી લીધા, અને બાળકોને સાયુજ્ય મુક્તિ આપી દીધી. બધા બાળકો કૃષ્ણના હૃદયમાં આવ્યા ગયા. પણ શ્રીપાદ શ્રીધર સ્વામીનો, હરીશ્વરીજીનો અલગ જ મત છે કે પૂતનાએ આની પહેલા કોઈ પણ બાળકોની હત્યા કરી જ નહોતી, કારણ કે જ્યાં ભગવાન હોય કોઈને મારવા દે. ખેર, પૂતના નું દૂધ ભગવાન શ્રી કૃષ્ણ પીવા માંડ્યા. પીતા 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 પૂતનાના સ્તનનું બધું દૂધ સમાપ્ત થઈ ગયું. અંતે ભગવાન પૂતનાના પ્રાણ પીવા માંડ્યા. હવે તો પ્રાણ જયારે પીવા માંડ્યા, પૂતના આકુળ વ્યાકુળ થઈ ગઈ, છટપટાવા માંડી, અને છટપટાતા પૂતના પોતાના આ બને બનાવેલા દેહને ધારણ ન કરી શકી. પૂતનાએ જોયું કે મને કોઈ જોઈ જશે, એટલા માટે નંદ બાબાના આંગણમાંથી બહાર નીકળી જંગલમાં વહી ગઈ, અને કૃષ્ણને કહે મુંચા 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 મલ ઇતિ પ્રભાષિણી. પૂતના બારંબાર કૃષ્ણ કો કહેતી હૈ કૃષ્ણ છોડ દે મુજે, છોડ દે છોડ દે. લેકિન હમારે ઠાકુરજી એક તો કિસી કે હાથ મેં નહીં આતે હૈ, हजारों लोग कृष्ण को पकड़ने का प्रयास करते हैं परंतु आसानी से किसी के हाथ में नहीं आते हैं, और जिसके हाथ में आ जाते हैं फिर उसको छोड़ते नहीं है। एक तो कृष्ण के हाथ में जाना नहीं चाहते थे, पूतना के हाथ में जाना नहीं चाहते थे, पर जारे पूतना ये ने पकड़ी लीधा तो कृष्ण छोड़वानी वात नहीं करता। पूतना के छे छोड़ छोड़ रे छोड़ अरे छोड़ मने, दाई कृष्ण छोड़े नहीं। अंते भगवान कृष्ण पूतना ना प्राण पी गया। अने पूतना जे रूप बनावीने आवी थी ये रूप अप्रकट थई एनु वास्तविक रूप प्रकट थयु, बहु पहाड़ जेवु शरीर पूतनानु। अने जारे भगवान श्री कृष्णे पूतनाना बद्दा प्राण पी लीधा त्यारे धड़ाम दईने पूतना जमीन उपर पड़ी गई। कहेवाय छे के पूतना जारे जमीन उपर पड़ी कंसना बगीचामां पड़ी अने कंसनो बगीचो तहेश नहेश थई। अने पूतनाना जमीन उपर पड़ता गोकुळमां धरतीकंप थयो होय एवो आभास थयो। ગોકુળમાં રહેવા વાળા બધા લોકો જ્યાંથી અવાજ આવ્યો એ જંગલમાં આવ્યા, આવીને જોયું કે એક પહાડ જેવી રાક્ષસી મરી ગયેલી પડી છે। ગોપીઓ આવી, યશોદા આવી, બધા લોકો આવ્યા, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નાનું એવું સ્વરૂપ પૂતનાના સ્તન ઉપર રમતા હતા। યશોદા મૈયા તો આ દ્રશ્ય જોઈ ન શકી, જોઈને મૂર્છિત થઈ ગઈ। પણ અનેક ગોપીઓએ જોયું કે ઓહો, આ રાક્ષસી ઉપર કૃષ્ણ બેઠા છે, કૃષ્ણને કંઈક થઈ જશે। તો અનેક ગોપીઓ દોડી અને દોડી પૂતનાના શરીર ઉપર ચડી કૃષ્ણને ગમે એમ કરીને લઈ નીચે ઉતરી। ભક્તો કથામાં જરા ધ્યાન આપો, સ્ત્રીઓનું હૃદય પુરુષોના હૃદય કરતા કોમળ હોય, અને અહીંયા કહેવાયું છે કે બધી સ્ત્રીઓ દોડી કૃષ્ણને લેવા માટે અને બધી પૂતનાના રાક્ષસી શરીર ઉપર ચડી। તો શું એ ગોકુળની ગોપીઓને ભય નહીં લાગ્યો હોય? એ પૂતનાના શરીરને જોતા, એની ઉપર ચડતા, એને સ્પર્શ કરતા એને ભય નહીં થયો હોય? એક આચાર્ય લખે છે કે ગોકુળમાં રહેવા વાળી ગોપીઓ ભગવાનને એટલો પ્રેમ કરતા હતા, એટલો પ્રેમ કરતા હતા, જોયું કે કૃષ્ણ દુવિધામાં છે તો કૃષ્ણના દુઃખને ન જોઈ શકી અને આંખ બંધ કરીને દોડી કૃષ્ણને ત્યાંથી લઈ લીધા। ગોપીઓનો ભગવાન પ્રત્યે પ્રેમ અહીંયા સાર્થક થાય છે। કૃષ્ણને લઈ બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન કહે છે કે કૃષ્ણ ઉપર ગાયના વાછરડાનું પૂંછડી ફેરવવામાં આવી। આ એક માન્યતા છે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ગાયની પૂંછડી અથવા વાછડાની પૂંછડી તમે બાળક ઉપર ફેરવો તો બાળક ઉપર જે બુરી નજર લાગી હોય એ દૂર થઈ જાય। આજે તો કદાચ આપણા બાળક ઉપર ગાયની પૂંછડી ફેરવવી હોય તો એ પૂંછડી જ ન મળે, કારણ કે ગાયને તો કાપીને ખાઈ ગયા બધાય। હજી ગામડાઓમાં જોવા મળે પણ મુંબઈમાં ગાયું જોવા નથી મળતું, કૂતરા શેરીએ શેરીએ જોવા મળે। બધાની શેરીઓમાં કૂતરા હોય પણ ગાયો, કહેવાય છે કે ગાય પરમ પવિત્ર છે જેમાં સમસ્ત દેવતાઓનો વાસ છે। ગૌમૂત્ર દ્વારા કૃષ્ણને સ્નાન કરાવવામાં આવ્યું। આજના વૈજ્ઞાનિકો પણ આ સાબિત કરે છે કે ગાયના ગૌમૂત્રમાં એન્ટીસેપ્ટિક તત્વ હોય જેનાથી બધી બીમારી દૂર થઈ જાય। ગોબર દ્વારા કૃષ્ણને નવરાવવામાં આવ્યા આવી રીતે, અને બધી ગોપીઓએ યશોદા મૈયાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે વિષ્ણુ, તમે અમારા કૃષ્ણની રક્ષા કરજો। હવે આ લોકોને ખબર નથી આ વિષ્ણુનો બાપ છે, સવારમાં સાંભળ્યું ને, ભગવાન વિષ્ણુના પિતાનો પિતાનો પિતા આના ઘરે જન્મ લીધો છે, છતાંય ગોકુળમાં રહેવા વાળાને કોઈને ખબર નથી, કારણ કે બધા વાત્સલ્ય ભાવમાં છે। આટલી મોટી રાક્ષસીને મારી નાખી છતાંય આ મારો કાનો, આ મારો લાલ, વાત્સલ્ય ભાવ પ્રધાન છે। અને વાસ્તવમાં કૃષ્ણ આ ભાવનું આસ્વાદન કરવા માટે જ તો આ સંસારમાં જન્મ લે છે। કૃષ્ણને કોઈ ભગવાન કહે ને તો એ કૃષ્ણને ક્યારે ગમતું નથી. તમને કોઈક મનુષ્ય કહીને બોલાવે તો ગમે? માની લોકો પૂછે કે આ ભાઈ કોણ બેઠા છે, તો હું કહું આ મનુષ્ય બેઠું છે અહીંયા, તને ગમશે? પણ હું એમ કહું કે આ તો મારો પ્રાણ પ્રિય સખા છે, આ તો મારો સખા છે, આ અમિત પ્રભુ છે, એટલું કહું તો કેટલું ગમશે એને? મનુષ્ય કહું તો ગમે? એમ ભગવાન ભગવાન છે જ, પણ ભગવાન કૃષ્ણ મારો પુત્ર છે, કૃષ્ણ મારો સખા છે, કૃષ્ણ મારો પ્રિયતમ છે. આવું જયારે કૃષ્ણને કહીએ ત્યારે કૃષ્ણને બહુ ગમે છે. ચૈતન્ય ચરિતામૃતમાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે, માતા યદી પુત્ર ભાવે કરે ન તાળન, અતિ દીન જ્ઞાને કરે લાલન પાલન. જ્યારે કોઈ માતા પુત્ર ભાવે મને ખીજાય છે, પુત્ર ભાવે મારું લાલન પાલન કરે, ત્યારે મને બહુ જ આનંદ આવે છે. અને જ્યારે કોઈ સખા મારી સાથે રમતા હોય અને રમતા રમતા મને ખીજાય, એ સખાઓની ગાળું સાંભળવામાં મને બહુ જ આનંદ આવે છે. આ ભગવાનનો આનંદ છે. કહેવાય છે કે જો નહીં સ્વાદ બ્રહ્મ સ્તુતિ મેં, એસી બ્રજ કી મીઠી ગારી. જે આનંદ બ્રહ્માજીની સ્તુતિમાં પણ નથી, એ આનંદ ભગવાન શ્રી કૃષ્ણને બ્રજ વૃંદાવન અને ગોકુળને ગાળ્યું સાંભળવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આ માધુર્ય ભાવને પસંદ કરે છે. એટલા માટે જ તો કૃષ્ણ ગોકુળમાં જન્મ લીધો છે. બધી ગોપીઓ યશોદા મૈયા કૃષ્ણને પોતાનો પુત્ર સમજી એમની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુને, ભગવાન શિવને, બધાને પ્રાર્થના કરે કે મારા પુત્રની રક્ષા કરજો. પણ વાસ્તવિક વાત તો એ છે કે એનો પુત્ર જ અનંત કોટી બ્રહ્માંડની રક્ષા કરે છે. આવી રીતે કૃષ્ણને અનેક અનેક ઉપચારો દ્વારા એનો ઇલાજ કર્યો અને અંતે યશોદા મૈયાએ પોતાના સ્તનનું દૂધ પીવડાવ્યું અને દૂધ પીવડાવી જ્યારે કૃષ્ણ સૂઈ ગયા ત્યારે યશોદા મૈયાએ સમજ્યા કે કૃષ્ણને કોઈ વાંધો નથી, કૃષ્ણને કાંઈ તકલીફ નથી. અને સવાર પડ આ રાતની ઘટના હતી. જ્યારે સવાર પડી ત્યારે નંદ બાબા ગોકુળમાં પહોંચ્યા છે. ગોકુળમાં પહોંચતાની સાથે જ નંદ બાબાને ખબર પડી ગઈ. લોકોએ સમાચાર દીધા કે ગઈકાલે રાતે એક રાક્ષસી આવી હતી કૃષ્ણને મારવા માટે, પણ એ રાક્ષસી વિષ્ણુની કૃપાથી રાક્ષસી મરી ગઈ છે. નંદ બાબાએ પૂછ્યું, કૃષ્ણને તો કાંઈ નથી થયું? કૃષ્ણના સુખી સમાચાર સાંભળી નંદ બાબા પ્રસન્ન થયા. પણ બહુ મોટો પ્રશ્ન ઉઠ્યો કે આટલી મોટી રાક્ષસીનું હવે કરવું શું? કહેવાય છે કે 8 કોસનું શરીર હતું, એટલે લગભગ 18 કિલોમીટર લાંબી આ રાક્ષસી હતી. હવે આને બાળવું કેમ? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે 1000 કુલાડી મગાવી અને બધા લોકોએ એ કુલાડી દ્વારા પૂતનાના એક એક અંગને કાપ્યું. કહેવાય છે કે પૂતનાનો અંગૂઠો 1.5 માણા મોરા જેટલો હતો. જેનો અંગૂઠો 1.5 માણા મોરા જેટલો, ગામ જેટલો હોય, તેનું શરીર કેટલું વિશાળ હશે! બહુ વિશાળ શરીર હતું. તો પરશુ દ્વારા પૂતનાના એક એક અંગને કાપ્યા અને કુલાડીથી પૂતનાના અંગોને કાપી, કહેવાય છે કે લાકડા ઉપર ચિતા દ્વારા એ અંગોને સળગાવવામાં આવ્યા. ધીરે ધીરે કરી બધા અંગો સળગાવ્યા. કહેવાય છે કે ગોકુળમાં ધુમાડો થઈ ગયો. પણ અંતે સુખદેવ ગોસ્વામી કહે છે કે એ ધુમાડામાંથી અગરુની સુગંધ આવવા માંડી. અગરુ તો સૂંઘવાની વાત દૂર રહી, આપણને ખબર નથી અગરુ એટલે શું. અગરુ બહુ સુગંધિત પદાર્થ છે. આપણે અગરબત્તી કહીએ ને, આપણે જે અગરબત્તી વાપરીએ છીએ એ અગરબત્તીમાં 1% અગરુ નથી હોતું, છતાં એ કેટલી સુગંધ આવે છે. એમાં જો 100% અગરુ હોય તો એની અદભુત સુગંધ આવે. અને ભારતમાં તો સારું છે કે અગરબત્તીમાં 1% તો અગરુ નાખે છે, બાકી ગોબર નાખે ને અલગ અલગ પદાર્થો નાખે. પણ ચાઇનાની અગરબત્તી નીકળી છે અત્યારે. અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે અત્યારે ચાઇનાની અગરબત્તી નીકળે છે, એ ચાઇનાની અગરબત્તી સુવર્ણના મળમાંથી લોકો બનાવે છે અને આ અગરબત્તી ભગવાનને ચડાવે, એ ભગવાન ક્યાંથી રાજી થાય? અને સંસારના લોકો કે અમે પ્રગતિ કરી છે, અઘરુની સુગંધ આવવા માંડી. હવે પ્રશ્ન ઉઠો કે આ પૂતનાએ કેટલાય બાળકોનું ખૂન પીધું છે, રાક્ષસી છે, માંસ ખાવા વાળી, છતાં એના શરીર સળગવા બાદ એ શરીરમાંથી અઘરુની સુગંધ કેમ આવે? રાક્ષસી હોવા છતાંય એના શરીરમાંથી અઘરુની સુગંધ શા માટે આવે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે એક જ કારણ છે, યદ્યપિ પૂતના રાક્ષસી હતી, માંસાહાર કરવા વાળી હતી, પણ કૃષ્ણ એને સ્પર્શ કરી લીધો તો કૃષ્ણ જેને સ્પર્શ કરી લે એનું શરીર પરમ પવિત્ર થઈ જાય અને એના શરીરમાંથી સુગંધ આવે. ભક્તો, આ પૂતના ઉદ્ધારની લીલા કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને જ્યારે મારી, પૂતના મરી અને મરીને ભગવાનના ધામમાં ગઈ. પૂતનાએ, ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને માતૃગતિ પ્રદાન કરી છે, ધાત્રી બનાવી. આ કથા તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પણ કથાનો મૂળ સાર આ છે કે ભગવાન શ્રી કૃષ્ણને પૂતનાને મારી, વાસોમાં પૂતનાને મારી નથી, પૂતનાને તો તારી નાખી. કારણ કે મેળા પછી તરત પૂતના ભગવાનના ગોલોક ધામમાં ગઈ અને ભગવાનની નિત્ય માં બની ગઈ. હવે પ્રશ્ન થાય કે જે પૂતના કૃષ્ણને મારવા માટે આવી હતી, પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાડીને આવી હતી, એ પૂતનાને કૃષ્ણએ પોતાની માં બનાવી લીધી? હા ભક્તો, આ છે કૃષ્ણનો સ્વભાવ. અરે આ લીલાને સાંભળીને તો સુખદેવ ગોસ્વામીની બ્રહ્મ સમાધિ તૂટી ગઈ. આ પૂતના ઉદ્ધારની લીલામાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાળુતાનું વર્ણન છે. તમે જુઓ, આ સંસારમાં કૃષ્ણ કરતા વધારે કૃપાળુ કોણ હોઈ શકે? કહેવાય છે કે અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંગાશયા પાય તપી અસાધવી લેવે ગતિમ ધાત્રી ઉચિતામ તતોવ્યમ કમવા દયાલુમ શરણમ વજે. અદભુત કૃપાળુતા ભગવાનની. આ સંસારમાં કોણ કૃષ્ણ કરતા વધારે કૃપાળુ કોણ હોઈ શકે? જે પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાડી કૃષ્ણને મારવા માટે આવી હતી, એ પૂતનાને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માં બનાવી લીધી. છે કોઈ સંસારમાં આટલો કૃપાળુ? માની લો તમારી પાસે કોઈ રિવોલ્વર લઈને આવ્યું હોય અને તમને ગોળી મારતા મારતા તમે બચી ગયા હો અને તમે એમ કહો કે હવે તમે કાલથી મારા બાપા છો, હું તમારો પુત્ર છું, ક્યારે આ વાત બને? ક્યારે ન બને. પણ ભગવાન કૃપાળુ છે, પરમ કૃપાળુ હે કૃષ્ણ, પરમ કૃપાળુ છે. આ લીલા સ્મરણ કરી ઉદ્ધવજીની આંખમાં આંસુ આવી ગયા, વિદુરજીની આંખમાં આંસુ આવી ગયા કે ભગવાનની કરુણા તો તમે જુઓ. એટલે તો કૃષ્ણને કીધું છે ને, હે કૃષ્ણ કરુણા સિંધુ. ભગવાન કૃષ્ણ કરુણાના સાગર છે, કરુણાના સાગર છે. તો હવે પ્રશ્ન એ ઉઠ્યો કે પૂતના રાક્ષસી હોવા છતાં કૃષ્ણને મારવા આવી હતી, છતાંય ભગવાને એને એની માં શા માટે બનાવી? એનું કારણ શું? તો એના બે જ કારણ છે ભક્તો. ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને પોતાની માં બનાવી એના બે કારણ. એક કારણ કે પૂતના ગમે એવી હતી, ગમે એવો એનો ભાવ હતો, પણ છતાંય એ ભગવાન પાસે ચાલતા ચાલતા આવી હતી. આની ઉપરથી એક સિદ્ધાંત પ્રગટ થાય છે કે ભાવ ગમે એવો હોય, વિચાર ગમે એવો હોય, પણ તમે જો ભગવાનની પાસે જશો, વૃંદાવન કે ભગવાનના મંદિરમાં જશો, તો નિશ્ચિત ભગવાન તમારી ઉપર કૃપા કરશે. કારણ કે પૂતના ભગવાનની પાસે બીજું કાંઈ એને કર્યું જ નથી. અને આચાર્યગણ વર્ણન કરે કે આટલી રાક્ષસી ક્રૂર હોવા છતાં પણ ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, એનું એક જ કારણ કારણ કે પૂતનાએ વૈષ્ણવ ડ્રેસ પહેર્યો હતો, પૂતનાએ ગોપી ડ્રેસ પહેર્યો હતો, ગળામાં કંઠી હતી અને બાલમાં તિલક હતો. ભગવાને જોયું કે યદ્યપિ આ રાક્ષસી છે, યદ્યપિ આ મને મારવા આવી છે, પણ એને જે વસ્ત્ર પહેર્યા છે મારા ભક્તના વસ્ત્ર પહેર્યા છે, ગોપી ડ્રેસ સાડી પહેરી છે અને આણે ગળામાં કંઠી અને બાલમાં તિલક ધારણ કર્યું છે, આને ક્યારેય ન મરાય, આને તો ધામમાં મોકલાય. બહુ સત્ય વાત છે ભક્તો, ભગવાનને જો પ્રસન્ન કરવા હોય ને તો ગળામાં તુલસીની કંઠી ધારણ કરવી અને બાલમાં તિલક ધારણ કરવું. આ તુલસીની બહુ મહિમા છે. ઘણા લોકો એમ કે આટલી મોટી મોટી તુલસી કેમ પહેરો છો તમે, પણ તુલસી ભગવાન કો પ્રિય હૈ, ભગવાન પસંદ કરતે હૈ તુલસી કો, ઓર ભગવાન ને તુલસી કો પ્રણ દિયા હૈ. એક વાર તુલસીજી નું સ્થાન ભગવાનના ચરણમાં છે અને લક્ષ્મીજી નું સ્થાન ભગવાનના વક્ષસ્થલમાં છે. એક વાર લક્ષ્મીજીએ તુલસીજીને કીધું કે તુલસી દેવી, તમે મને ભગવાનના ચરણની સેવા કરવા દેશો? તુલસી તો બહુ નમ્ર અને એની ઈચ્છા સંસારના લોકો ભગવાનની સેવામાં લાગે. લક્ષ્મીજીને પોતાના ભગવાનના ચરણનું સ્થાન આપી દીધું. એ દિવસથી લક્ષ્મી ભગવાનના ચરણોની સેવા કરે. પણ જ્યારે ભગવાને જોયું કે તુલસીએ પોતાની સેવા લક્ષ્મીજીને આપી છે, ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ લક્ષ્મીજીને તુલસીજીને આશીર્વાદ આપે કે હે તુલસી, હું તારા ઉપર એટલો પ્રસન્ન છું, એટલો પ્રસન્ન છું કે તારી સિવાય આ સંસારમાં હું કોઈને સ્વીકાર નહીં કરું. ત્યારે તુલસીએ કીધું કે પ્રભુ, તમે મારી સિવાય કોઈને સ્વીકાર નહીં કરો તો સંસારના લોકોનું શું થશે? ત્યારે ભગવાન કહે છે કે તુલસી, કોઈ વાંધો નહીં, તને ધારણ કરીને કોઈ મારી પાસે આવશે તો નિશ્ચિત હું એને સ્વીકાર કરીશ, પણ તારા વગર, તને ધારણ કર્યા વગર કોઈ મારી પાસે આવશે તો હું એની સામે પણ નહીં જોઉં. ઈ દિવસથી ભક્તો ભગવાન ઈ જ ભોગને સ્વીકાર કરે છે જે ભોગમાં તુલસી પત્ર હોય. એટલે જ્યારે પણ આપણે ઠાકોરજીને ભોગ લગાડીએ ને ત્યારે એમાં તુલસી પત્ર રાખવું, અને જો ભોગમાં તમે તુલસી પત્ર નાખવાનું ભૂલી ગયા તો એ 56 ભોગ પણ કેમ ન હોય, ઠાકોરજી એની સામે જોતા પણ નથી. તુલસી અવશ્ય રખના ચાહીએ. અને અહીંયા સુધી કે ભગવાન આપણને સ્વીકાર કરશે કે નહીં કરશે, ભગવાને કીધું છે કે જે દેહ ઉપર તુલસીની કંઠી નહીં હોય એ દેહને હું ક્યારેય સ્વીકાર નહીં કરું. તુલસી વગર ભગવાન ભોગ પણ સ્વીકાર નથી કરતા, તુલસી વગર ભગવાન આપણને પણ સ્વીકાર નહીં કરે જો આપણે ગળામાં તુલસી નહીં બાંધી. તુલસી ગળામાં રાખવાથી ભગવાન આપણને સ્વીકાર કરે છે, માટે સમસ્ત વૈષ્ણવોએ પોતાના ગળામાં તુલસી રાખવી જોઈએ. લાકડાની માળા કે કેવાતી માળા ન પહેરવી જોઈએ, તુલસી પવિત્ર હૈ, તુલસી કી માળા ધારણ કરવી જોઈએ. તુલસી કા અગલા જન્મ વૃંદા કે નામ સે હુઆ થા, ઓર તુલસી કા દૂસરા જન્મ તુલસી કે રૂપ મેં, ઓર ઉનકે પતિદેવ શાલીગ્રામ કૃષ્ણ કી પ્રિયા હૈ તુલસી. સબકો ધારણ કરના ચાહીએ. સંસારના લોકો આ વાતને જાણતા નથી અને ધારણ કરતા નથી. ઠીક છે, ધારણ તમે ન કરી શકતા હોય તો કોઈ વાંધો નહીં, પણ જે પહેરે છે એને તો ન રોકો. ઘણા લોકો એમ કહેતા હોય કે આ હું ગળામાં બાંધી નીકળ્યા છે, રાંઢવું બાંધવું હોય એમ. અરે માળા પહેરવી હોય તો કંઈક લાંબી માળા પહેરો, આટલી કઠણ માળા કેમ પહેરો છો? તો હું તો એક જ જવાબ આપું છું, જવાબ તો ઘણા બધા છે પણ હું પહેલો જવાબ એ જ આપું કે આ કંઠી છે, આપણે તુલસીની કંઠી કહીએ છીએ આને. તો કંઠી કંઠ ઉપર ન હોય તો ડૂટી ઉપર પહેરાય? તમે જ વિચાર કરો, આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ, આપણા આચાર્યોએ આ તુલસીને કંઠી કીધી. તો કંઠી તો કંઠ ઉપર જ હોય ને ભાઈ, કંઠ અહીંયા હોય આપણો, તો કંઠી કંઠ કે ઉપર પહેરના છે, એને ડૂટી ઉપર ન પહેરાય. પહેરતા હશે સંસારના લોકો પોતપોતાની કેવાતી માળા ડૂટી ઉપર, એ ભલે પહેરતા હોય, પરંતુ આમ તો વૈષ્ણવ હે ને, વૈષ્ણવ કો કંઠી પહેરવી ચાહીએ, કંઠ કે ઉપર. અને જયારે કંઠ ઉપર તમે કંઠી પહેરો તો આ કંઠ માંથી જે પણ શબ્દ નીકળે એ તુલસી જેવી પ્રિય વસ્તુને, પવિત્ર વસ્તુને સ્પર્શ થઈને નીકળે, એટલે તમારા પ્રત્યેક શબ્દ પવિત્ર થઈ જાય. અને આ કંઠથી તમે કોઈ પણ વસ્તુ અંદર નાખો તો તુલસીને સ્પર્શ થઈને જાય, એ વસ્તુ પવિત્ર થઈને પેટમાં જાય. કેટલો સિદ્ધાંત છે! માટે સમસ્ત વૈષ્ણવોએ જો કૃષ્ણના પ્રિય થવું હોય તો ગળામાં તુલસી ધારણ કરવી અને ભાલમાં તિલક ધારણ કરવું. આજે વૈષ્ણવો તિલક કરે છે. આ તિલક આ કોઈ ફેશન કે ડિઝાઇન નથી. ઘણા લોકો એમ કે આ ફેશન નીકળે છે. એક વખત તો મને એક પ્રશ્ન પૂછ્યો, આ ગાજર જેવું તિલક તમે કેમ કરો છો? નાનું એવું કરી લેતા હોત તો, પણ તમારા બાપાનું શું ગયું? અમે ગાજર જેવું કર્યું, એક મૂળા જેવડું કરી. અમારું તિલક, અમારું ચંદન, અમારું કપાળ તમે નથી કરી શકતા તો તમે ચૂપ રહો. પણ એ જો તિલક હમ કરતે હૈ, ઇસકે પીછે આધ્યાત્મિક કારણ હૈ. સંસાર મેં જો લોગ તિલક કરતે હૈ, વે અપને મન ધડંગ અપને હિસાબ સે, કોઈ એસા ખીચતે હૈ કોઈ એસા, અપને અપને શો કે અનુસાર. લેકિન યે જો તિલક હૈ એ શાસ્ત્રોક્ત હૈ. એસા નહીં હૈ કે યે ઇસ્કોન કા તિલક હૈ, યે વૈષ્ણવ કા તિલક. શાસ્ત્રમાં આ તિલકની ચર્ચા થઈ છે. વૈષ્ણવોએ ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું જોઈએ. આ જે તિલક અમે કરીએ છીએ આને ઉર્ધ્વ પુંડ્ર તિલક કહેવાય. આ તિલકમાં જે ઉપરની રેખા છે એ ભગવાન વિષ્ણુનું ચરણ છે, અને એની નીચે જે છે એ તુલસી પત્ર છે. એક આધ્યાત્મિક કારણ છે આનું. અને વાસ્તવમાં વૈષ્ણવો જે હોય ને એ પોતાના શરીર ઉપર એક નહીં 12 તિલક કરે છે. પોતાના શરીરને તિલકથી કવચ બનાવી લે. અમારા ગુરુ મહારાજ તો અહીંયા સુધી કહે છે કે ભગવાનનો જ્યાં અને જ્યારે જન્મ થતો હોય ત્યારે થાય, પણ વૈષ્ણવ તો રોજ સવારે ભગવાનનો જન્મ એના શરીર ઉપર કરાવે છે. ઓમ કેશવાય નમઃ. આજે કપાળ ઉપર જે તિલક છે એ સાક્ષાત ભગવાન કેશવદેવ છે. ઓમ નારાયણાય નમઃ, માધવાય નમઃ, ગોવિંદાય નમઃ, વૈષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ. બહુ સુંદર એક એક ભગવાનના નામની સાથે આ 12 તિલક. જો આપણને ન આવડતા હોય તો વૈષ્ણવ પાસેથી શીખી લેવું જોઈએ. પણ આ ભગવાનના અવતાર છે. આ શરીર ભગવાનનું મંદિર છે, અને આ શરીરની અંદર તિલક દ્વારા ભગવાનની સ્થાપના કરવી જોઈએ. અને વૈષ્ણવો જે તિલક કરે ને, વૈષ્ણવો ગોપી ચંદનનું તિલક કરે છે. આ ચંદન એટલે ઓલા મલય પર્વતના લાકડાનું ચંદન નથી. આ ચંદન દ્વારકામાં ગોપી તળાવનું આ ચંદન છે. દ્વારકામાં ભગવાનની 16,100 મહિષી, ભગવાનની પ્રિયા જે તળાવમાં વિલીન થઈ ગઈ, ઈ તળાવનું આ તિલક છે. સાક્ષાત ભગવાનનો પ્રેમ જ છે આ.